الله السميع العليم من الشيطان الرجيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على خير خلقه ونور عرشه وخاتم النبيين حبيب إله العالمين بالقاسم محمد قال الله سبحانه وتعالى في كتاب المجيد الفرقان الحميد بسم الله الرحمن الرحيم إنا هديناه السبيل إما شاكرا وإما كفورا. خالق عالم قرآن مجید ما سورہ دہر کے اندر ارشاد فرماوے چھے إنا هديناه السبيل بے شک ہمیں تم نے سیدھو رستو بتاڑی آپیو چھے اما شاکرم و اما کفورا. ہمیں ہمیں تمہاری اوپر چھوڑی چھی کہ تمہیں ہمارا رستہ نے اپنا بھی نے اللہ نو شکر کرو یا ہمارا رستہ تھی دور جائے نے اللہ نے نافرمانی کرو. مومنین عزاداران حسین السلام علیکم ورحمت اللہ وبرکاتہ. مومنین آج شب اربعین چھے چالیسوانی رات چھے اشرے زینبیانو جی اپنو سلسلو ہتو تینی مجلسنی آج آخری شب چھے. انشاءاللہ اگر اللہ سبحانہ وتعالی اپنے زندگی آپ سے تو کالی اپنے سروے بھیگا تھے علی جناب فاطمۃ الزہرا صلوات اللہ تمنے سرو شہدانو پوچھو آپسو پر آج سید شہدانی بارگاہ میں اپنو آخری نظرانو چھے. اپنے مولا پاسے دعا کریے کہ مولا آقا ہماری 10-11 دیوس نی جے کوششو ہتی تے پوتانی بارگاہ میں قبول فرماوے انے پوتانی رحمت انے مغفرت تھی اپنو دامن بھری. کارن کہ عزیزو کوئی خبر آتی سال کون زندہ ہسے کون نہیں ہوئے کون کیا ہسے کون دنیا نی اندر ہسے انے کون پوتانی آخرت نی منزل نی جانب چالیو گئے ہسے. جہاں پر ہوئی عزیزو دل میں ایک تمنا رکھیے دل نی اندر ہر وقت ایک دعا رکھیے کہ اللہ ہمیں زندگی میں جہاں پر ہوئے ایک طرف غمِ حسین اور بیجی طرف معصومین طرف جو محبت چھے تے ہمارا ہاتھ میں دی جاوا نہ پاؤں. عزیزو آ موقع نو لاپ لئی اور تمہارے سروے نے دلی شکر گزاری کرو آگو چھو کہ مجھ جوا ناچیز نے تمہیں عزت آپی اور اہل بیت نی فضیلت ما بے شبد کیوانی مہلت آپی. تمہارا در روز نہ کام کاج نہ ہوا چھتا اور تمہاری گھنی ذمہ داریوں ہوا چھتا تمہیں ریگولرلی آتا رہا مجلس سامتا رہا. اللہ سبحانہ و تعالیٰ تم نے اجر عطا فرمائے. جماعت نا نانا موٹا بھائیو بھائی بہنو جیو جیو ہم نے جے جے سہایتا کری چھے جے جے لاگڑیوں بتاوی چھے جے محبت قائم کری چھے انشاءاللہ ہمیں تینے ہمیشہ یاد رکھسو. مرا بھانگیا ٹوٹیا لفظوں میں گجراتی نی اندر کے جے خاص اتیارے ہماری بھاشا نتی رہی تمہاری سامنے اہل البیت نی تھوڑی باتوں پیش کروانی کوشش کری چھے. اگر اجانتا میں کوئی نو دل دکھائی گئی ہوئے تو ہوں تمہاری معافی چاہوں چھوں. دل میں تردی پر نہ ہتوں کہ کوئی نے کوئی بات کیوا میں آوے اہل البیت انے چاہر دا معصومین نو میسج ہتوں کہ جے تمہارا سدھی پہنچاڑوانی آج سدھی کوشش کری چھے. دل میں امید چھے کہ آپ معاف پر کرسو تمہاری یاد ہمیشہ دل میں پر رہسے انے منی دعائے خیر ماں انشاءاللہ یاد کرسو. અને આજે આખરમાં આ મોકાનો લાભ લઈ આપણી જમાતના પ્રમુખ સાહેબનો પણ હું આભાર માનું છું કે અગર તેમનું મીઠું દબાણ ન હોત તો શાયદ અહીંયા આવવાની હિંમત ન કરત. તેમણે તેમની કમિટીએ અને સર્વે જે જે મોહબ્બત અને લાગણીથી અમારી મદદ કરી છે, હેલ્પ કરી છે, પ્રોત્સાહન આપ્યું છે, એન્કરેજ કર્યા છે, બસ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેમનો આજે રાખે. અને આખિરમાં દિલની એક દુઆ છે કે અલ્લાહ આ કોમને, આ જમાતને સદા શાદો આબાદ રાખે, હરેક તકલીફોથી બચાવે અને આ સેન્ટરને એક એવું સેન્ટર બનાવે કે દુનિયાભરમાં અને ખાસ કરીને ફ્રેન્ચ સ્પીકિંગ વર્લ્ડમાં અહીંયાથી અહલુલ બૈતનો એ મેસેજ જાય કે જે દુનિયાના ખૂણે ખૂણા સુધી પૂગે. અને આશીર્વાદ અઝીઝો, આ મોકા ઉપર આપણે તે લોકોને ન ભૂલીએ કે જેમના થકી આજે આપણે આ મહેફિલની અંદર બેઠા છે, આપણા વડીલો, આપણા માવિત્રો કે જેને આ દુનિયાની બધી કશ્મકશની અંદર આપણને ઇસ્લામની આગોશની અંદર મોટા કર્યા, આપણને અહલુલ બૈતનો દામન પકડી રાખવાની પ્રેરણા આપી, આ ઇમામ વાળો આ ભવ્ય ઇમારત જેવો આપણા સ્વરૂપ કાયમ કરી અને જેમણે આપણે ઇસ્લામ તરફ માર્ગદર્શન બતાવ્યું. આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણા સર્વે મોમિનોને, સર્વે મરહુમીનને જવારે આલે મોહમ્મદની અંદર જગા આપે, તેમની રૂહના સવાબ અર્થે આપણે તેમને આજની રાત એક સૂરે ફાતિહાથી આપીએ. અસાધારણ હુસેન, જે પ્રમાણે હું તમને કહી ગયો અને તમને પણ ખબર છે કે આજે શબે અરબઈન છે અને કાલે 40મા દિવસ છે. તારીખની અંદર આપણને કહેવામાં આવે છે કે ઇબાદત વાસ્તે એક ખાસ એવો મોકો છે કે જે અરબઈનની શબ અને અરબઈનનો દિવસ છે. અગર આ વખતે આપણી પાસે મોકો હોત તો આપણે સર્વે કરબલામાં હોત, ઇમામ હુસેનના ગુમ્મતની નીચે ઉભા રહી અને તેમની બારગાહમાં દુઆ કરત. ત્યાં નથી, ઇમામની ઝરી અહીંયા છે. આપણે દુઆ કરીએ કે ઇમામ આપણા સારું આ અઝાદારીની જે દિલમાં ઘણી વખત ઘણા બંધનો હોય છે તે ખોલી આપે. કારણ કે અઝીઝો, અઝાદારી એક એવી શય છે કે અગર તેની ઉપર સ્ટડી કરવામાં આવે તો આપણને ખબર પડે કે ઇમામની અઝાદારીથી દુનિયામાં કેટલા ચેન્જીસ આપણી સામે આવ્યા છે. મને યાદ છે કે 1979માં જ્યારે ઈરાનનું રેવોલ્યુશન થયું અને એક વખત ઈરાનનું રેવોલ્યુશન ખતમ થઈ ગયું ત્યારે યુનિવર્સિટીના ઘણા ટોપ સ્ટુડન્ટ્સ હતા, તેઓએ ભેગા મળીને એક પ્લાન બનાવ્યું કે આ પ્લાન આપણે લઈ અને મરહૂમ આયતુલ્લાહ ખુમૈની પાસે જઈએ અને તેમની સાથે આ પ્લાનની મુતાબિક વાત કરીએ. આ એક યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સનું ડેલિગેશન મરહૂમ ઇમામ ખુમૈની પાસે આવ્યું અને તેમની સામે તેઓએ એક સજેશન મૂક્યું. અને તમે જુઓ કેટલું સારું, બ્યુટિફુલ અને વિચારેલું લોજિકલ સજેશન હતું. તેમણે ઇમામ ખુમૈનીને કહ્યું કે અત્યારે દુનિયા આજથીની નજર આપણા દેશ ઉપર છે, કારણ કે આ પહેલો એવો દેશ છે કે જેણે શિયાના નામ ઉપર રેવોલ્યુશન કરાવી અને દુનિયાની અંદર એક શિયતનો પૈગામ પહોંચાડ્યો છે. દુનિયા પોતાના પ્લાનની અંદર સમજી નથી શકતી કે આ રેવોલ્યુશન કેવી રીતના શરૂ થયું અને કેવી રીતના આજ શાહ કે જેના વાસ્તે 8 વર્ષ પહેલા કે જ્યારે અમેરિકન પ્રેસિડેન્ટ 1971ની અંદર ઈરાન આવેલા અને શાહની જે જાવત જલાલી હતી, શાહની પાસે જે મિલિટરી હતી અને શાહ અને ઈરાનની અંદર જે દોલત નાખવામાં આવતી હતી, અમેરિકન પ્રેસિડેન્ટના આ વર્ડ્સ હતા કે આ એક એવી સલ્તનત છે કે જે વર્ષોના વર્ષો સુધી કાયમ રહેશે અને અમારા મિડલ ઇસ્ટની અંદર આ સલ્તનત દુનિયાની અંદર અમારો પૈગામ ઉગાડશે. શાહી હતો કે જે પોતે એ વાત કહેતો હતો કે આજથી 100-200 વર્ષ સુધી અમારું રાજ કાયમ રહેશે, કારણ કે દુનિયાની જેટલી ચીજ અમને ખપે જે આવામિન સમને ખપે તે અમારી પાસે મોજૂદ છે. 1971 ની અંદર આ સ્પીચ હતી. 8 વર્ષ પછી જયારે આ રેવોલ્યુશન આવ્યું ને ઈજ શાહ કે જે 100-200 વર્ષની વાત કરી રહ્યો હતો તેને પોતાને કોઈ કન્ટ્રી રાખવા તૈયાર ન થઈ. એક એવી કન્ટ્રીમાં એને જગા મળી કે જે ફિરઓનની કન્ટ્રી હતી કે જ્યાં ફિરઓન પોતે નદીની અંદર ગર્ક થયો હતો ત્યાં એની કબર બની. તો જયારે આ બધું થયું ત્યારે સ્ટુડન્ટ લોકો આયતુલ્લાહ ખુમૈની પાસે ગયા અને કીધું કે આજે આપણી કન્ટ્રીનો ઈ પાવર છે કે દુનિયા આપણી તરફ જોઈ રહી છે. આપણે એક વાત વિચારવી જોઈએ કે જયારે પણ દુનિયાની નજર આપણી ઉપર પડે તો તે આપણને ઓર્થોડોક્સ ન સમજે, તે આપણને જૂના જમાનાના ન સમજે. કારણ કે અગર એ પ્રમાણે સમજશે તો આપણું જે સ્થાન હોવું જોઈએ દુનિયામાં તે સ્થાન બાકી નહીં રહે. આટલા મહિને કીધું આખર તમે કેવા શું માગો છો? જેમ આપણે 3-4 મજલિસ પહેલા એક સેન્ટન્સ યુઝ કર્યું કે દુખે પેટ ને કૂટે માથું, બસ વાત એવી જ હતી. વાત બીજી કઈ હતી અને કહી રહ્યા હતા તેઓ બીજું, પણ આ એક મરજે એ વક્ત હતા કે તેઓ સમજી ગયા કે આખરે તમને કેવું છે શું. ત્યારે આ સ્ટુડન્ટની જે કમિટી હતી તેઓએ કીધું કે બસ અમે એમ કહેવા માંગીએ છીએ કે આ આપણી જે મજલિસો થાય છે, જે આપણી અઝાદારી થાય છે, એની અંદર જે બધા રોવે છે, એની અંદર જે સિનાઝની થાય છે, જે માતમો થાય છે, જયારે દુનિયા આ ચીજ ઉપર નજર કરે છે ત્યારે એ લોકોને લાગે છે કે આ કેટલી ઓર્થોડોક્સ કોમ છે કે વર્ષો પહેલા કોઈ ચાલ્યું ગયું એની ઉપર આજે આ રીતે રોઈ રહી છે, આંસુ વાળે છે, પોતાની છાતીઓ ઘૂંટે છે, આ છે તે છે. અમારું એક સજેશન છે, સ્ટુડન્ટ મરજાએ વર્ષને એક સજેશન પેશ કરે છે. તમે જોવા જઈશું આપણી મેન્ટાલિટી કેવી છે કે આપણે હજી મુજતહેદને નથી સમજી શક્યા, મરજાએ વર્ષને સમજશું. પોતાની જિંદગી હશે કે નહીં હોય, જે મરજા કે જેને આખા રેવોલ્યુશનને રિમોટ કંટ્રોલની સાથે દુનિયાની સામે પેશ કર્યું તેની સામે તે લોકો પોતાનું સજેશન મૂકે છે. અમારું સજેશન એ છે મજલિસો આપણે ચાલુ રાખીએ. મજલિસો બંધ કરવાની વાત નથી થતી, પણ મજલિસોને આપણે લેક્ચર તરીકે ચેન્જ કરી નાખીએ. કારણ કે દુનિયા આજે લેક્ચરની કદર કરે છે, આ ચીજની કદર નથી કરતી. અગર આપણે લેક્ચરો રાખશું આ ગમની ને બધી વાત અગર આપણે ભૂલી જઈએ તો સ્ટુડન્ટ પણ આવશે, જવાન છોકરાઓ બી આવશે અને તે લોકોને આમાંથી સબક પણ મળશે. અને આ માતમ સિનાઝની જે બધું છે ઘણો સવાર છે, અમે મના નથી કરતા, પણ થોડા વખત સારું અગર આપણે આ ચીજને અગર બંધ રાખીએ તો આપણી કન્ટ્રીનું નામ દુનિયાની અંદર કેટલું આગળ આવશે, આપણી ગવર્મેન્ટને દુનિયા માન અને ઇજ્જતની સાથે જોશે. મારું ધારવું છે કે તમે પણ જયારે આ આર્ટિકલ કૈયાન મેગેઝીનમાં પબ્લિશ થયું કદાચ વાંચ્યું હશે કે જે પોસિબલ છે ફ્રેન્ચમાં પણ પબ્લિશ થતું હશે, અને જેઓ ત્યાં હતા તેઓ ડિસ્ક્રાઇબ કરે છે કે જયારે મરહૂમ ઇમામ ખુમૈની આ સ્ટેટમેન્ટ સાંભળ્યું ત્યારે એક વખત તેમનો ચહેરો લાલ થઈ ગયો, તમતમી ગયો. અને તેમણે સ્ટુડન્ટને કહ્યું કે આજે તો તમે આ સજેશન લઈને આવ્યા છો, પણ જિંદગીમાં કોઈ પણ વખતે આવી વહ્યા વાત તમે મારી સામે કરવાની કોશિશ ન કરજો. અને પછી કે છે તમને ખબર છે કે આઝાદારી શું છે? ઈરાનનું આખું રેવોલ્યુશન અગર આવ્યું અને સક્સેસફુલી ખતમ થયું તે આ આઝાદારીના બેઝ ઉપર છે. ઇમામ એક એક સેન્ટન્સ વિચારીને બોલતા હતા અને 3 કે 4 સેન્ટન્સ કીધા, પણ તમે જો આઝાદારીનું મહત્વ કેવી રીતના દુનિયાની સામે પેશ કર્યું. તે કહે છે કે આ જે રેવોલ્યુશનની અંદર આપણને સક્સેસ મળી છે તે આ લેક્ચરમાંથી નથી મળી, પણ તે આ આઝાદારી ને આ ગમીની જે રૂહાનિયત છે તેના લીધે આપણી સામે આવી છે. તમે જે આ માતમની વાત કરો છો કે આપણે હવે મોડર્ન જમાના પ્રમાણે ન કરવું જોઈએ, એક વાત યાદ રાખજો કે જયારે તમારો હાથ ઉઠીને સીના ઉપર જાય છે અને જયારે યા હુસેનની આવાજ નીકળે છે, યાદ રાખજો કે તમારું આ એક એવું વેપન છે કે જેનાથી આજે દુનિયા ડરી રહી છે. તમને બતાવતી નથી, તમને કહેતી નથી, તમે સમજતા નથી, પણ આ યા હુસેનનો નારો અને માતમી હાથ જે તમારા સીના ઉપર જાય છે દુનિયા તેનાથી ડરે છે. તમારી આંખોમાંથી જે આંસુઓ આજે પડે છે સુપર પાવર તેનાથી હલી જાય છે. અને આ જે તમને કેવા વાસ્તે મોકલે છે કે આ વાત બદલાવી નાખો, આ ઈ જ રીઝન છે. કોઈ વખતે જિંદગીની અંદર મારી પાસે આવી ને આ વાત ન કહ્યો, કારણ અને આ છેલ્લું સેન્ટન્સ કે છે, કારણ કે અઝાદારી એક એવો ઝરિયો છે કે જેનાથી ઇસ્લામ અને અહલુલ બૈતનો મઝહબ આપણે દુનિયા સુધી પહોંચાડી શકશું. તો અઝીઝો, આ અઝાદારીની અહેમિયત છે કે જે આપણને સમજવી જોઈએ. અને અઝાદારી ખાલી પૈગામ પુગાડવા વાસ્તે પણ નથી, ઈમાનની આ અઝાદારી અને ખાસ કરીને આજની શબ અને જે કાલનો દિવસ છે, શબે આશૂર થી આ બંને દિવસો કમ નથી. આ એ દિવસો છે કે જેની અંદર અલ્લાહની રૂહાનિયત એક ઈ લેવલ ઉપર હોય છે કે એક મરજા જયારે આપણી સામે કોઈ વાત પેશ કરે ત્યારે આપણને ખબર પડે છે કે આખર આ અઝાદારી શું છે. ઇન્ડો પાકના મશહૂર આલિમ મૌલાના સાદિક હસન એક વાત દુનિયાની સામે પેશ કરે છે કે જે હું તમારી સામે દોહરાવવા માંગુ છું. તેઓ પોતાની એક મજલિસમાં કહી રહ્યા હતા કે એક વખત હતો કે જયારે આપણામાંથી ઘણા આયતુલ્લાહ બુરુજર્દીની તકલીફની અંદર હતા અને તેમનું કનેક્શન અત્યારે આપણી સાથે ઈ છે કે અત્યારે આપણે આયતુલ્લાહ સિસ્તાનીની તકલીફ કરી રહ્યા છીએ. જનરલી બધા એના પહેલા આયતુલ્લાહ ગુલપૈરાની હતા, એના પહેલા આયતુલ્લાહ મરહુમ ફુઈ હતા, એના પહેલા આયતુલ્લાહ મોહસિન હકીમ હતા અને એના પહેલા આયતુલ્લાહ બુરુજર્દી હતા. અને તેઓની તકલીફ એક એવી તકલીફ હતી કે જનરલી આખું ઇસ્લામિક આલમ તેમની તકલીફની અંદર હતું. મૌલાના સાદિક હસન બયાન ફરમાય છે કે તેમને તેમની જિંદગીનું એક આર્ટિકલ વાંચ્યું કે જે તેઓ પેશ કરે છે. તે કહે છે કે જયારે આયતુલ્લાહ બુરુજર્દીની ઉંમર 85-90 વર્ષની હતી ત્યારે પણ તેમની આંખોમાં એટલું તેજ હતું કે ઝીણી અને ધીમી બત્તીની અંદર નાના નાના લખેલા અક્ષરો તેઓ પડી શકતા હતા. તમને ખબર છે કે જેમ ઇન્સાનની જિંદગી વધે તેમ જે આપણી આઈઝની પછવાડે જે બેલેન્સ હોય છે ઓછો થતો જાય છે અને આપણી આઈસાઈટ ઓછી થતી જાય છે. જવાનોને પણ આ તકલીફ થતી જાય છે. આ 85-90 વર્ષની વાત છે કે જયારે તેમની ઉંમર આ હતી. તેમના ઘણા સ્ટુડન્ટ ઘણી વખત વિચાર કરતા હતા કે આયતુલ્લાહની આંખમાં આખી આટલી રોશની કેવી રીતના છે. કોઈ દવા છે, કોઈ નુસ્ખો છે, કોઈ તાવીઝ છે? અગર હોય તો પૂછે. એક વખત થોડા સ્ટુડન્ટ્સે હિંમત કરીને જયારે પૂછ્યું કે આકર તમે અમને બતાવો કે તમારી આંખની અંદર આ જે પાવર છે કેવી રીતના ને ક્યાંથી છે, ત્યારે તેઓ એક ઇન્સિડન્ટ એક દાખલો પોતાના સ્ટુડન્ટની સામે પેશ કરે છે. તે કહે છે કે જયારે મારી ઉંમર 18-20 વર્ષની હતી ત્યારે મને એવું મહેસૂસ થયું કે મારી આંખની રોશની જવા માંડી છે. નાનપણથી મને દિલમાં હતું કે હું એક આલિમ થાઉં, હું દીન વિશે શીખું, દીનની ખિદમત કરું, દીનનો મેસેજ દુનિયા સુધી પુગાડું. પણ હજી તો 18-20 વર્ષની ઉંમરમાં મને એમ લાગ્યું કે આંખમાંથી રોશની જાય છે. એવો વખત આવ્યો કે બત્તીની અંદર હું કાંઈ વાંચી નહોતો શકતો. જ્યાં સુધી હું સુરત તડકાની અંદર જઈને ન વાંચ્યું ત્યાં સુધી મારાથી કાંઈ નહોતું બની શકતું. દિલમાં ઘણા એવા ખ્યાલો આવ્યા કે એક નેક વિચાર છે, મને ઇસ્લામના ઇલ્મ વાસ્તે જવું છે, બીજું કાંઈ નથી. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો આ કઈ જાતનું પ્લાન કે મારી આંખોની રોશની જઈ રહી છે. તે કહે છે કે ઘણી વખત હું ગમગીન થઈ જતો અને પછી મેં વિચાર કર્યો કે અચ્છા, મારી જે તમન્ના હતી અલ્લાહ સુબહાનહુ વ તઆલા જાણે છે. અગર મારી આઈસાઈટ ઓછી થાય છે અલ્લાહને ખબર છે, અલ્લાહ બહેતર જાણે. જે માબૂદ કરે તે સાચું અને એમ સમજીને હું બેસી જવાની કોશિશમાં હતો. પણ પછી મને વિચાર આવ્યો કે આપણા જમાનાના ઇમામ, 12મા ઇમામ, ઇમામ સાહેબ તેમના વિશે ઘણી વખતે કહેવામાં આવે છે કે જ્યારે તમે તકલીફની અંદર હો તમારા 12મા ઇમામને પુકારો, જ્યારે તમને કઈ પ્રોબ્લેમ હોય ત્યારે તમે તમારા જમાનાના ઇમામને પુકારો. હું શા માટે મારા ઇમામને ન પુકારું અને ઇમામને પુકારીને મારી આ જે તમન્ના છે, આ જે પ્રોબ્લેમમાંથી હું પાસ થઈ રહ્યો છું, મારો પ્રોબ્લેમ મારા ઇમામની સામે રજૂ કરો. આયતુલ્લાહ બુરુજર્દી કહે છે કે એવા અમાલ છે જે મને પોતાને ખબર નથી, પણ તેવું કહે છે એવા અમાલ છે કે જે એક મોમિન રેગ્યુલરલી 40 રાત સુધી કરે અને અગર તેની જિંદગી ઇસ્લામિક દાયરાની અંદર જાતી હોય તો ઇમામ તેની સામે આવે છે અને તેની સાથે વાતચીત પણ કરે છે અને ઇમામની સામે તે ઇન્સાન પોતાની હાજત પેશ કરી શકે છે. આયતુલ્લાહ બુરુજર્દી કહે છે, આકાય બુરુજર્દી, કે મેં આ 40 દિવસના અમાલ કર્યા અમાર બાદ જયારે 40મી રાત ને સુતો ત્યારે મારા ઇમામે જમાન ને મારી નિંદર માં મારા એક સગા થશે. ઇમામ ને મારી આંખો ની સામે જોયા અને સલામ દુઆ બાદ મેં પહેલે કીધું, આકા તમને ખબર છે કે મારા દિલની તમન્ના શું છે? ઇસ્લામ વાસ્તે મને આગળ વધવું છે, મને સ્ટડી કરવી છે, મને ભણવું છે. આ મારી અતિ નાની જિંદગીની અંદર અગર મારી આંખોની રોશની આ રીતે ચાલી જશે તો આખા હું જિંદગીની અંદર ઇજ્તેહાદના લેવલ ઉપર કેવી રીતના પહોંચીશ, કેવી રીતના ઇસ્લામ વાસ્તે મને જે કંઈ નામ થવું એવું કરવું છે તે કરી શકીશ. આ જિલ્લા ગુરુ જરદી કહે છે કે નિંદરની અંદર મારા ખ્વાબની અંદર મને ઇમામે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા, મને કીધું કે અય ગુરુ જરદી અમે તને જે કહીએ છીએ તે પ્રમાણે કર. ઇમામનું અરબઈન નજદીક આવી રહ્યું છે, 40મું નજદીક છે. જે શહેરની અંદર તું રહે છે એ શહેરની એક સિસ્ટમ છે, એ ગામની એક સિસ્ટમ છે કે જહેલુમના દિવસે એક જુલુસ નીકળે છે અને એ જુલુસ જયારે ટાઉનના સેન્ટરમાં પૂગે છે ત્યારે એ જુલુસ ત્યાં ખોભરે છે અને એ જુલુસની આજુબાજુ મોમિનો શિયાઓ માતમે હુસૈન કરે છે અને એ માતમ એવું ગઝબનાક હોય છે કે ત્યારે ઘણી વખત તેઓ પોતે ભૂલી જાય છે કે તેઓ આ જમીન ઉપર છે કે આસમાન ઉપર, યાર એક ઈ પ્રમાણેનું માતમ હોય છે. આયતુલ્લાને ઇમામ કહે છે કે જયારે આ પ્રમાણે માતમ થતું હોય અને જયારે જમીન ઉપરથી ધૂળ ઉડતી હોય અને માતમદાર શરીરમાંથી જયારે પરસેવાના ટીપા પડીને આ ધૂળની સાથે આ રેતની સાથે મળી જતા હોય, આ રેત તું લઈ તેઓના પસીનાની સાથે જે રેત છે તું રેત લઈ અને તું તારી આંખો ઉપર લગાવજે અને ઇન્શાલ્લાહ અલ્લાહ કરશે તો આંખ સારી થઈ જશે. આયતુલ્લાહ ગુરુ જરદી કહે છે પોતાના આ રાઇટિંગની અંદર કે ચહલુમનો દિવસ આવ્યો, આ જ પ્રમાણે હું ગયો, આ જ પ્રમાણે મેં માતમ જોયું, એક ભરપૂર સીના ધની માતમ થઈ રહ્યું હતું, મોમીનો પોતાના દિલથી માતમ કરી રહ્યા હતા, તડકો સખત હતો, શરીરમાંથી પરસેવાના ટીપાઓ પડી રહ્યા હતા, જમીન ઉપર હતા અને આ જમીનની મેં ખાક લઈ અને મેં મારી આંખોમાં મળી. અને આયતુલ્લાહ ગુરુ જરદી કહે છે તે દિવસથી અલ્લાહ સુબહાન વ તઆલાએ મને આંખોમાં આજ સુધી એ રોશની આપી છે કે આજે 90 વર્ષની ઉંમરની અંદર હું ભલે નાની એવી લાઈફ કેમ ન હોય, જીવ લખાણ કેમ ન હોય તે હું વાંચી શકું છું. ઇમામનો આ કોલ અને ચહલુમના દિવસનો આ મોજીજો આપણને એક વાત તરફ આપણું ધ્યાન દોરે છે કે અઝાદારી ઇસ્લામની અંદર એક બહુ જ કિંમતી શય છે અને મારી ને તમારી ઉપર ફર્જ છે કે આ અઝાદારીને આપણે કાયમ રાખીએ, આપણે એને આગળ વધારીએ. અલ્લાહ એનું પ્રોટેક્શન જરૂર કરશે, કુરાનની અંદર અલ્લાહએ પ્રોમિસ કરી છે કે હું એનું પ્રોટેક્શન કરીશ, પણ આગળ વધારવાનું જે કામ છે તે તમારું છે અને મારું છે અને એ જિમ્મેદારી આપણે કોઈ દિવસ ન ભૂલીએ. દુનિયા આપણા મગજની અંદર હજારો જાતની વાતો નાખશે અને આપણા ખતીબો ઘણી વખત અને આપણા ભાઈઓ અને આપણા પોતાના ઘણી વખત આપણને કહેશે કે આ એક જૂના જમાનાની વાત છે, તમે આને ચેન્જ કરો. આ અઝાદારી અઈમ્મે તાહરીન સલવાતુલ્લાહ અલયહી તેમના વખતથી શરૂ થઈ છે અને ઇન્શાલ્લાહ તા કયામત રહેશે અને આપણે તેની હિફાસત કરવી જોઈએ. પણ બસ અઝાદારીની અંદર અઝીઝો આપણે એક વાત ધ્યાન રાખીએ કે જે એક મેસેજ છે, જે એક આજની રાતનો પૈગામ છે તે તમારા સુધી પહોંચાડવા માંગુ છું અને તે એ છે કે અઝાદારી બહેતરીન ઇબાદત, અઝાદારીની અંદર બહેતરીન સવાબ બહેતરીન સજા છે. પણ એક વાત આપણે યાદ રાખીએ કે અઝાદારીની અંદર આપણે જે પણ કંઈ કરીએ તે સમજીને કરીએ, એવું ન હોય કે આપણે અણસમજીથી કંઈ કરીએ કે જેની અંદર ઇમામની મારિફત બલંદ કરવાના બદલે આપણે ઇમામની બેઇઝ્ઝત કરીએ. આપણે જાણી કરીને નથી કરતા, પણ આપણે કહ્યું કે ઘણી એવી આપણી સિસ્ટમો હોય છે, ઘણા એવા વર્ડ્સ હોય છે, ઘણી એવી વાતો અહીંયાથી અમે કહીએ છીએ, તમે સાંભળો છો, ઘણી એવી ચીજો થઈ જાય છે કે જેનાથી ઇમામ અને સૈયદ શહદાની ઇજ્જત વધવાના બદલે તેમની ઇજ્જત ઘટી જાય છે અને આ એક મોટામાં મોટો ક્રાઇમ છે કે જે ઘણી વખત આપણે કમિટ કરીએ છીએ પણ તે આપણી સામે નથી આવતો. કારણ કે તમે એ જો કે આખા કરબલા અને અઝાદારીની બુનિયાદ સૈયદ શહદાની શહાદત ઉપર બેઝ છે. આખી કરબલાની કંટ્રોલિંગ ઓથોરિટીનું નામ ઇમામ હુસૈન સલવાતુલ્લાહ અલયહી વ સલામ. જ્યારે હું ઘણી વખત મિંબર ઉપરથી બેસીને કહું કે કરબલાની અંદર હુસૈન લાચાર હતા, કરબલાની અંદર હુસૈન બેબસ હતા, તો હજી તો વિચાર કરું, લાચાર એ ઇન્સાનને કહેવાય કે જેની બધી હોપ ખતમ થઈ ગઈ હોય, કઈ કરતા કઈ બાકી ન હોય, અને એને થાય કે બસ હવે મારું શું થશે, જે અલ્લાહ કરે એ થાય. બેબસ ઇન્સાન છે કે જેની બધી તમન્નાઓ ઉપર પાણી ફરી ગયું, જેને બધી વિચાર કર્યો કઈ નથી, અને બેબસ થઈને ઇન્સાન બેઠો છે. જયારે આ જાતના શબ્દો આપણા મોઢામાંથી નીકળે છે, હુસૈન આમ હતા, હુસૈન આમ હતા, આપણે એ ભૂલી જાય છે કે હુસૈન આશુરાના દિવસે કરબલાની અંદર ઇમામતના બેઝ ઉપર કંટ્રોલિંગ ઓથોરિટી હતા. તમે એક વાત ઉપર વિચાર કરો કે કરબલાના દિવસે સવારના સુબુની નમાઝ, આપણે એક અંદાજો લઈએ, સુબુની નમાઝ દાખલા તરીકે સવારના 6 વાગે કરબલાની અંદર થઈ, કે જયારે જનાબે અલી અકબરે પોતાની અઝાનથી કરબલાની આ નમાઝ સુબુની પડાવી આશુરાના દિવસે, આશરે આપણે અંદાજો લઈએ સવારના 5:30 થી 6 થયા હશે. આ નમાઝ વખતે ઇમામ હુસૈનના જે સાથીઓ હતા એનું આપણી પાસે કિતાબોની અંદર હિસ્ટ્રીની અંદર ફિગર આવે છે, આશરે 120. કોઈ કિતાબમાં આપણી પાસે 130 ફિગર છે. તમને કરબલામાં ઇમામના સાથીઓમાં 150 વધારેનું ફિગર જનરલી તમને નહીં મળે. આપણે દાખલો લઈએ કે ઇમામ પાસે 150 હતા કે જે ઇમામના સાથીઓ હતા. પહેલી વખતે જે યઝીદ તરફથી સવારના ભાગમાં તીર અંદાજી થઈ છે, હરેક હિસ્ટ્રી આ વાત પેશ કરે છે કે ઇમામની જનરલી અડધી જે ફોજ હતી આ તીર અંદાજીની અંદર ખતમ થઈ ગઈ. કારણ કે જયારે ઝોહરના વખતે નમાઝ પડાય છે ત્યારે ઇમામ પાસે બહુ જૂજ બહુ થોડા માણસો રહી ગયા હોય છે. આ નમાઝ પડ્યા પછી અને આ શહાદતો થયા પછી આપણે તમે એક દાખલો લો કે ઇમામ પાસે 60 કે 70 સાથીઓ ઇમામની સાથે છે. એક તરફ 60-70 સાથી ઇમામની સાથે છે, એક તરફ યઝીદની ઈ ફોજ છે કે જે 30,000 થી લઈને 1,00,000 ફિગર આપણી સામે કોટ કરવામાં આવે છે. યાને એક તરફ 60 ઇન્સાન અને એક તરફ 30,000 ઓછામાં ઓછી ફોજ. અગર આ 30,000 ફોજ ચાલશે તો આ 60 ઇન્સાનો ઉપર એટેક કરીને 5 મિનિટની અંદર કરબલા ખતમ ન કરી નાખે? એક લોજિકલ વાત તમે વિચારો. કરબલાની અંદર ઇમામે કોઈ મોજીઝા યુઝ નથી કર્યા, કઈ નથી કર્યું. ગઈકાલે આપણે આની ઉપર ડિટેલની અંદર વાત કરી, સિવાય કે પોતાનું મિશન પેશ કરવા સિવાય ઇમામે કઈ નથી કર્યું. અગર આ 60,000, લોજિકલ વાત છે કે 60,000 કે 30,000 આ 60 ઉપર અગર એટેક કરત તો એ લડાઈ તરતો તરત ખતમ થઈ જાય. પણ તમે ઇમામે હુસૈનનું એડમિનિસ્ટ્રેશન જુઓ, તમે સૈયદ શોધાની તાકાત જુઓ, તમે એ દિવસે સૈયદ શોધાએ દુનિયાની સામે જે કરામતો પેશ કરી પોતાની દિલેરીની અને અલ્લાહ સુબહાનહુ તઆલાના મિશનની, તેની ઉપર તમે વિચાર કરો કે સવારના 6 વાગ્યાથી લઈ અને સાંજના તકરીબન 3:30 કે 4 વાગે કે જે અસરનો વખત થાય ત્યારે ઇમામ હુસૈનનું સરકલમ કરવામાં આવ્યું, બેની વચમાં તમે ટાઈમ જુઓ, તકરીબન 10 કલાકનો ટાઈમ થાય છે. આ 60 માણસોની અંદર એવી કઈ તાકાત હતી કે જે આ લડાઈ 10 કલાક સુધી ખેંચાય? કરબલાની ઉપર આ રીતે બી તમે વિચાર કરો, કઈ કેવું હશે કે દુશ્મનની 30,000 ફોજની તાકાત ન થઈ કે આ 60 થી 70 માણસો ઉપર આવીને એટેક કરે અને તેમને ખલાસ કરે. આ હતું ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું એડમિનિસ્ટ્રેશન. ઇમામ જયારે એક શખ્સને મેદાનમાં લડવા મોકલતા હતા, ફોજ આવતી હતી, એ ઇન્સાન સાથે લડતી હતી, જેટલા પણ જાતા હતા મરી જતા હતા કે કતલ થતા હતા, એ ઇન્સાનની જયારે શહાદત થતી હતી, યઝીદી ફોજ ચાલી જતી હતી, ઇમામ મેદાનમાં જતા હતા, તેની લાશ ઉઠાવી કોઈ વખત એકલા ગયા, કોઈ વખત હઝરત અબ્બાસની સાથે ગયા, કોઈ વખતે અલી અકબરની સાથે ગયા, જે પણ રીતે ગયા મેદાનમાં ગયા, લાશ ઉઠાવી, લાશ લઈ આવી, મક્તલની અંદર રાખી, પછી ઇમામે હુસૈન બીજા સાથીને લડવા મોકલા. આપણે હઝરત અબ્બાસ સલામુલ્લાહ અલયહી તેમની જન્મથી મિંબરો ઉપરથી 1,000 દફા આપણે સાંભળેલી છે. તમે વિચાર તો કરો, હઝરત અબ્બાસ કે જેના બાજુમાં આ કુવત હતી, એ અબ્બાસ કે જેનો જન્મ એટલા હાસ્તે થયો હતો કે કરબલાની અંદર હુસૈનની મદદ કરે, એ અબ્બાસ કે જેની પરવરિશ એવી રીતના કરવામાં આવી હતી કે એક વખત આકા હુસૈન ઉપર જયારે તકલીફ આવે ત્યારે તેઓ દીવાર થઈને ઉભા રહે. અને હઝરત અબ્બાસ ઈ જ મોકાની વાત જોતા હતા કે ક્યારે એ વખત આવે અને ક્યારે આકા હુસૈનને જે પ્રોટેક્શનની જરૂર છે એ આપે. આશુરનો એ દિવસ કે જયારે હઝરત અબ્બાસ રજા લેવા જાય છે, દિલમાં એક ખુશી હોય છે, દિલમાં એક ઉમંગ હોય છે કે અલ્લાહે જેના સારું મને દુનિયામાં મોકલાવ્યો, મારા બાબાએ જે દુઆ કરી હતી જેના વાસ્તે હું આવ્યો, અત્યારે એ મોકો છે કે હું જઈને દુનિયાને દેખાડું કે હું મારા આકાને કેવી રીતના પ્રોટેક્ટ કરી શકું છું. હઝરત અબ્બાસ જયારે ઇમામે હુસૈન પાસે રજા લેવા જાય છે અને જયારે ઇમામે હુસૈન તેમને જવાબ આપે છે, ભૈયા લડવાની રજા તમને હું લડવાની રજા નહીં. તમે ઇમામનો આ એક સેન્ટન્સ જોવો અને હઝરત અબ્બાસના દિલની 32 વર્ષની અંદર જે આરઝુઓ ભેગી થઈ હતી તમે એને જોવો. દુનિયાનો કોઈ પણ ઇન્સાન હોત તો ત્યારે પૂછી શકત, આકા તમારી વાત માનવા તૈયાર છું પણ શા માટે નહીં, કેમ તમે મને ના પાડો? હઝરત અબ્બાસે આ સવાલ પણ ન કર્યો, ઇમામની ઓથોરિટી બતાવી કે ઇમામના વર્ડની એ તાકાત છે કે મારી આખી જિંદગી જે વાત ઉપર ગુજરી, આજે અગર ઇમામ એ વાત ના પાડે છે હું ચૂપ થઈ જાઉં, આખા મને મેદાનમાં જવાની ઇજાજત આપો. અને ઇમામ કે છે, ભૈયા લડવાની ઇજાજત ના, લડવાની નહીં, એમ કરો તમે બેથી શકી ન સારું પકડી લે. યાર લડવાની ઇજાજત ન મળી અને હઝરત અબ્બાસ ગયા. આ વાત આપણે સાંભળીએ છીએ, તેઓ ફુરાત સુધી ગયા, ફુરાતમાંથી પાણી લીધું, પાણી લઈને આવતા હતા, જે જંગ થઈ અને જંગ થયા પછી જે બનાવ બન્યા તે તમારી સામે છે. આ બધું થયું એને તકરીબન 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક કોઈ કલાક ટાઈમ તો લાગ્યો હશે ને, કરબલા કુદરતી અને મોજીદા ઉપર નહોતું. તો આ અડધી ને પોણી કલાકની અંદર કે જયારે હઝરત અબ્બાસ જેવા બહાદુર ઇન્સાન જયારે ફુરાત ઉપર છે, ઇમામ એકલા છે, યઝીદી ફોજને કોણ રોકી શકતું હતું કે તમે આવો અને એટેક કરો? કોઈ રોકવાનું નહોતું. પણ ઈ દિવસે ઇમામે હુસૈન નો ઈ ધબધબો હતો, ઈ કંટ્રોલિંગ ઓથોરિટી ઇમામ હુસૈન ની હતી કે જ્યાં સુધી હુસૈન કોઈ કરબલાના મેદાનમાં ન મોકલે ત્યાં સુધી યઝીદી ફોજની તાકાત નહોતી કે તેઓ લડવા વાસ્તે ઉઠે. હજી તો આ હુસૈન છે કે જેને હું મેમ્બર ઉપરથી કહું કે હુસૈન લાચાર હતા, હુસૈન બેબસ હતા, એ પાસે કાંઈ નહોતું, સાવ કાલી હતા. ઘણી વખત તમે મર્શિયાની અંદર પોસિબલ છે સાંભળતા હશો કે આખરકાર ઇમામ હુસૈન શિમર પાસે જઈને કહે છે, બસ તું એમ કર, તું મને રજા દઈ દે, હું અહીંયાથી ચાલ્યો જાઉં, હું જઈને હિંદના પહાડોની અંદર છુપાઈ જઈશ, હું ક્યાંય પણ જઈશ, જે થયું એ થયું, મને જાવ. હુસૈન કે જેના હાથમાં આખા કરબલાનો કંટ્રોલ, એ શિમર મલઉનને કહે કે તું મને આ જગા ઉપરથી જવાની રજા દે અને હું ચાલ્યો જાઉં, એ પણ ત્યારે કે જયારે જનાબ અલી અકબરની શહાદત થઈ, જનાબે કાસિમની શહાદત થઈ, હઝરત અબ્બાસના બાજુ કલમ થયા અને એ હુસૈન પાણી વાસ્તે જઈને કહે કે બસ તું મને જવા દે, હું અહીંયાથી ચાલ્યો જાઉં. પછી જયારે આપણે ઇમામની વાત ઉપર વિચાર કરીએ, આ તો વિચાર કરીએ કે કરબલા ઇમામનું મિશન હતું કે જેના વિશે મેં ગઈકાલ તમારી સામે વાત કરી. એક વાત યાદ રાખજો, મિશન અલ્લાહ તરફથી આવે છે, એ મિશનને પૂરું કેવી રીતના કરવું એ જેની ઉપર મિશન આવે છે એની ઉપર હોય છે. અગર અલ્લાહે ઇમામને કીધું હોત કે એક્ઝેક્ટલી આ દિવસે નીકળજો, આ દિવસે જાજો, આ શહાદત કરજો, આ પાણી ન પીજો, આમ કરજો આમ, તો આજે તમે હું કે ભાઈ મોટી વાત શું હતી? અલ્લાહે આ બધું લખીને આપ્યું હુસૈનને કે 1 2 3 4 5 આ 10 છે, તમે આ પ્રમાણે કરજો, આ શહાદત થઈ જશે. ઇમામે કીધું, એમાં મોટી વાત શું હતી? ઇમામને આ ઇન્સ્ટ્રક્શન કોઈ દિવસ દેવામાં નથી આવતા. અલ્લાહ ઇમામને એક મિશન આપે છે, કરબલામાં જઈ અને ઇસ્લામને બચાવવાનું મિશન ઇમામનું મિશન હતું. પણ એ મિશનનું ફ્રુશન આપણે કહીએ, એ મિશન પૂરું કેવી રીતના કરવું, એ મિશનની અંદર તાજગી કેવી રીતના ભરવી, એ મિશનની અંદર એ રૂહાનિયત કેવી રીતના નાખવી કે આવનારી દુનિયા તા કયામત સુધી મિશનને યાદ રાખે, એ કામ મારા ને તમારા મૌલા ઇમામે હુસૈન સલવાતુલ્લાહ અલયહી. યઝીદ પાસે દુનિયાની આખી તાકાત હતી, પણ યઝીદે હુસૈનને નહોતું કીધું કે તમે મદીના મૂકો, ઇમામે પોતે મૂક્યું. યઝીદે ઇમામે હુસૈનને નહોતું કીધું કે તમે મક્કા મૂકો, ઇમામ હુસેને પોતે મૂક્યું. તમે આ દિવસે કરબલાની અંદર આવો, યઝીદ નહોતું કીધું. આખો જે પ્લાનિંગ હતું કમ્પ્લીટ પહેલેથી છેલ્લે સુધી આશુરા સુધી ઇમામે હુસેનનું પોતાનું પ્લાનિંગ હતું કે જયારે તેઓ 28મી રજબના જયારે મદીનાથી નીકળ્યા. અગર એની એક આખી હિસ્ટ્રી તમે સાંભળો કે ઇમામે હઝરત અબ્બાસ અલ અકબર શાહ કાસિમને પોતા પાસે બોલાવી બેસાડીને જે માસ્ટર પ્લાન બનાવ્યું કરબલા વાસ્તે તે એડમિનિસ્ટ્રેટિવ કેટલું યુનિક પ્લાન હતું, ત્યારે આપણને ખબર પડે છે કે ઇમામ કોણ હતા. અને એ ઇમામને અગર આજે અહીંયા બેસીને કારણ કે મને એવું લાગી રહ્યું છે, મારી અકલ કે જે 1% પણ નથી એ વિચારી રહી છે કે ઇમામની આ હાલત હતી એટલે હું હાલત. આ વિચારવા જેવી વાત હતી. જો એટલા વાસ્તે છે કે કરબલા દુનિયાની અંદર એક એવી રૂહ નાખે છે, ઇસ્લામની એક એવી રૂહ છે કે જ્યાં સુધી રૂહની સાથે રહેશે ત્યાં સુધી એની અંદર રૂહાનિયત હશે, દુનિયાને ખેંચતી રહેશે. જ્યારે એ રૂહાનિયત નીકળી જશે, કારણ કે મને જે સાચું લાગે હું એની અંદર નાખું, મને જે ખોટું લાગે એની અંદરથી કાઢી લઉં, મને થાય આ બરોબર છે એ પ્રમાણે તમારી સામે પડીને ચાલ્યો જાઉં, તમને ને મને કદાચ સારું લાગે, પણ એ રૂહાનિયત જે અલ્લાહ તરફથી છે એ નીકળી ગઈ, એ કશીશ કરબલામાંથી નીકળી જશે. અને કરબલામાંથી કશીશ કરબલાનું સેન્ટર છે, ઇસ્લામનું સેન્ટર છે. તમે એક વાત વિચાર કરો, કરબલા કઈ હિજરીમાં થયું? 61 હિજરીની અંદર. કરબલામાં એક જ જવાન બાકી હતા જે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈન લાબિદીન આપણા ચોથા ઇમામની શહાદત ક્યારે થઈ તમને ખબર હશે? 95 હિજરીમાં આપણા ચોથા ઇમામની શહાદત થઈ. 61 હિજરીમાં કરબલા, 95 હિજરીમાં એની શહાદત. તમે હવે 95 માંથી 61 કાઢો તો વધે 34. યાર અલ્લાહ સુબહાન વ તઆલાએ આપણા ચોથા ઇમામને 34 વર્ષની જિંદગી આપી કે એ જિંદગીથી તેઓ કરબલાનો મેસેજ દુનિયા સામે પેશ કરે. આપણે 1-2 મજલિસો પહેલા આની ડિટેલ જોઈ ગયા. હવે તમે જયારે મર્શા અને નવહાની અંદર સાંભળો કે 40 વર્ષ રોતે રહે સૈયદ સજ્જાદ, તો દિલની અંદર એક સવાલ તો આવવો જોઈએ કે અગર સૈયદ સજ્જાદની ઉંમર 34 વર્ષ બાકી હતી, 34 વર્ષની અંદર 40 વર્ષ એ રોયા કેવી રીતે? એક વાત છે, કદાચ હું અને તમે ન વિચારીએ, પણ આ એક વિચારવા જેવી વાત છે. અને મેં ઉલમા અને મરજાઓને પૂછ્યું નથી, પણ આપણને એટલું કહેવામાં આવે છે કે તમે ઇમામ વિશે અગર રોજો રાખી માહે રમઝાનનો વાજિબ રોજો હોય અને ઇમામ યા માસુમીન વિશે કોઈ ખોટી વાત કરો તો તમારા રોજાને તોડવા વાળી એક ચીજ છે. આ ચીજ રોજાને તોડે છે કે નહીં મને ખબર નથી, પણ એક વાત છે કે જે બની જ નથી, કમ્પ્લીટ નથી બની. કારણ કે 34 વર્ષની જિંદગી અને હું કહું કે 40 વર્ષ વિચાર નહીં કરે, પણ એક જવાન છોકરાના મગજમાં કદાચ વિચાર આવશે ત્યારે તમે એને શું જવાબ દેશો. ઘણી વખત આપણે સાંભળીએ છીએ 40 દિન તક પડા રહા લાશા હુસૈન કા, ઇમામ હુસેનની લાશ કરબલાના મેદાનમાં 40 દિવસ સુધી પડી રહી. અઝીઝો તમે કોઈ પણ કિતાબ ઉઠાવીને જો, સાચી હોય કે ખોટી, બધી કિતાબની અંદર તમને આ હિકાયત મળશે કે જ્યારે 11મીના દિવસે શામે ગરીબાની રાત પછી જે દિવસ આવ્યો, 11મીના દિવસે જયારે બીબીઓના રસમ બાંધી અને જયારે તેમને લઈ જવામાં આવતા હતા ત્યારે એજાજે ઇલાહીથી આપણા ચોથા ઇમામ પાછા આવ્યા. પાછા આવી અને ઇમામે હુસેનની કબર તેમને તૈયાર મળી. તે કબરની અંદર કાંઈ ઇમામને ઇમામ સિવાય કોઈ દફનાવે નહીં, આ અલ્લાહ સુબહાનહુ તઆલાની એક સિસ્ટમ છે. આપણા ચોથા ઇમામે ત્રીજા ઇમામની લાશ 11મી તારીખ યા અગર બહુ કોઈ કિતાબોમાં મેં જોયું છે તો 12મી માહે મોહર્રમના પોતાના હાથે દફનાવી અને બની અસદને બોલાવ્યા અને કીધું તમે આવો મને આ બીજી બધી લાશ ઉપાડવાની અંદર મદદ કરો કે આપણે લાશ દફનાવી દઈએ. યાર 11મી મોહર્રમ લગભગ બધા યુનિયનની મસ્જિદ, પણ આપણે કહીએ 12મી મોહર્રમ, યાર 24 કે 48 કલાક પણ સૈયદુ શોહદાની લાશ કરબલાના મેદાનમાં નથી રહી. અને હું મિંબર ઉપરથી 40 દિન પડ્યા રહેલા શાહ હુસૈન કા, અને એ પણ ઇમામ હુસૈન વિશે, એ પણ મારી કોણ સાંભળે અને સાંભળે અને કઈ બોલે નહીં. અઝીઝો આ એક કેટલી મોટી વાત છે કે કરબલાની હિસ્ટ્રી કે જે આપણે જન્મથી મરણ સુધી સાંભળીએ છીએ અને એની ઉપર આપણને બેઝિક વાતોની પણ ઘણી વખત ખબર નથી. અઝાદારી ઇબાદત છે, અઝાદારી સવાબ છે, પણ આ બેઝિક વાતો જાણવી જરૂરી છે. મરહૂમ મુલા અસગર અલ્લાહ સુબહાન વ તઆલા તેમને જવારે આલે મુહમ્મદ માં જગા હતા ફરમાવે, તમે તેને ઓળખો છો, તેમની મજલિસો અને તેમના ઇલમથી વાકિફ છો. એક વખત અમે લંડન ની અંદર તેમની પોતાની ઓફિસ છે, ઘણાની ખબર છે, ત્યાં સાથે બેઠા હતા. એને એક દાખલો મારી સામે રજૂ કર્યો કે તે ઘણી વખત યાદ આવે છે તો દિલ કાંપી જાય છે. તેમને અમારી એક જગામાં એક એવી તકરીર થઈ જેમાં એક આલિમે એવી ઘણી વાત કીધી કે જે આપણને લાગી સાચી નથી. તકરીર બાદ અમે તેની ઓફિસમાં બેઠા હતા, વાતચીત ચાલતી હતી. તેને મને કીધું, મુસ્તફા એક વાત યાદ રાખો, મને એક આલિમે કીધી છે કે જે હું તમને કહું છું. નજફ ની અંદર એક વખત એક ઝાકીર કે આલિમ જે કહો તે મિંબર ઉપર બેસી અને કરબલાનું બયાન પડી રહ્યા હતા. નજફ હોય અને કરબલાનું બયાન ન હોય બને કેવી રીતના? એ કરબલાનું બયાન થયું હતું અને બયાન ની અંદર ઝાકીરે કીધું કે ઇમામે હુસેને પોતાની બેન ને બોલાવી, ઝૈનબ બહેન ઝૈનબ યહાં આવો. આ મજમાની અંદર એક મુજ્તહિદ બેઠા હતા, સામે ખૂણામાં બેઠા હતા. ઝાકીરના મોઢામાંથી આ શબ્દો બહાર નીકળ્યા અને મુજ્તહિદ મજલિસની અંદર ઉભા થઈ ગયા. એક પડવાવાળાને ખબર છે કે જયારે પોતાથી વધારે સમજનાર ઇન્સાન મજલિસમાં ઉભો થાય પડવાવાળાની હાલત શું થાય છે. પડવાવાળા ઝાકીર ચૂપ થઈ ગયા. મુજ્તહિદે તેને પૂછ્યું, તમે શું કીધું? મેં કીધું, ઇમામ હુસેને પોતાની બહેન ઝૈનબને બોલાવ્યા, ઝૈનબ બહેન ઝૈનબ યહાં આવો. મુજ્તહિદ કે આ વાત તમને કોણે કરી? આનો તો કોઈ જવાબ હોય નહીં. તો એ પૂછે છે, મેં ગલત શું કીધું, ખોટું શું કીધું? અને જો મુજ્તહિદ સમજાવે છે, એક મારી અક્કલ છે કે જેની પાસે જરા પણ ભણતર કે નથી હોતું, દીનની તાલીમ નથી હોતી, હું સમજુ છું, બહુ જાણું. એક મુજ્તહિદ કે જેને પોતાની આખી જિંદગી દીનની અંદર કાઢી, એ મુજ્તહિદ. તો તમે એમ કહેવા માંગો છો કે હુસેને એક વખત પોતાની બહેન ઝૈનબને બોલાવ્યું, ઝૈનબે ન સાંભળ્યું, એટલે ઇમામે વક્તને બીજી વખત બોલાવવું પડ્યું? ઝૈનબની એ હાલત હતી. તમે કહો છો કે ઇમામે વક્તનું બયાન, ઇમામે વક્તનો કોલ ઝૈનબે પહેલી વખતે ન સાંભળ્યો. એ કે આ ઈ ઝૈનબ છે, આ ઈ અબ્બાસ છે, આ એ અકબર છે કે જેઓ હુસેનની બાજુમાં એવી રીતના ઉભતા હતા કે ઇમામનો લિપ ઇમામનું મોઢું ખુલે એના પહેલા તેઓ સમજી જતા હતા કે મારા આકા શું ચાહે છે. અને હુસેનને બે વખત બોલાવવાની જરૂરત પડી. તો એ વિચાર લીધો કે આ વાત આપણે કોઈ પણ સારી રીતે વિચારી નથી શકતા, પણ જયારે આલિમો અને મુજ્તહિદ આ વાત ઉપર વાત કરે છે ત્યારે આ વાત સામે આવે છે. તો આપણી ઉપર એક વાત લાઝિમ છે કે આપણે ઇમામની અઝાદારી જરૂર કરીએ, જે પણ કરીએ તે વિચારીને કરીએ, સમજીને કરીએ. કારણ કે કાલે મને અને તમને જણાવે ફાતિમતુ ઝહરા સલવાતુલ્લાહ અલયહા. તેમને જવાબ દેવાનો છે. આજે માણસોની સામે કહેવામાં અગર એક વાત મારાથી થઈ જાય યા તો બોલવામાં કોઈ વાત બોલાઈ જાય એ એક જુદી છે, પણ જે માણસ આ વાત વિચારીને નથી કરતો કાલે જવાબ દેવા કારણે એની પાસે કબરની અંદર કે કયામતની અંદર કોઈ જવાબ નહીં હોય. તો અઝાદારી અઝાદારી જરૂર છે, અઝાદારી ઇબાદત જરૂર છે, પણ જ્યારે પણ આપણે આ ઇબાદત કરીએ ત્યારે એની ઉપર વિચાર કરીએ, એની ઉપર બેસીને થિંક કરીએ કે આ જે હું કરી રહ્યો છું તે શું છે. કારણ કે ઇમામે હુસૈન જ્યારે મદીનાથી નીકળ્યા ત્યારે પોતાના ભાઈ મોહમ્મદ હનફિયાને બોલાવીને જે 28મી રાતના વીલ લખાવે છે તેની અંદર ઇમામ બે જ વાત કહે છે કે અરે મારા ભાઈ, તમે લખો કે હું મદીના છોડીને એટલા વાસ્તે નથી જતો કે મને માયો મિલકત ખપે છે, મને દુનિયાની ખ્વાહિશ છે, કે મને રાજપાટની અંદર ઇન્ટરેસ્ટ છે, ના મને કોઈમાં નથી, એના વાસ્તે નથી જતો. હું ખાલી બે કામ વાસ્તે જઈ રહ્યો છું. પહેલું છે કે નાનાની ઉમ્મતની ઇસ્લાહ થાય. આ એક સેન્ટન્સની ઉપર 10 મજલિસો ઇન્સાન પેશ કરી શકે કે ઇસ્લામનો આયત શું પર ઇમાન કહે છે, મને એ ખબર છે કે નાનાની આ ઉમ્મત છે તેની ઇસ્લાહ થાય. અને બીજું કે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો મેસેજ, એનો પૈગામ હું દુનિયા સુધી પહોંચાડું. બસ ઇમામ પોતાના બિલની અંદર લખે છે આ બે વાત સારું હું મદીના છોડી મારી આખી ફેમિલી મારા બાળ બચ્ચાઓ બધાને લઈને હું જઈ રહ્યો છું. તો ઇમામનો આપણે આ મેસેજ અગર આપણી હાથની સામે હોય તો ઇમામ વિશે આપણે કંઈ પણ બોલીએ ત્યારે આપણને યાદ આવશે કે ના આ વાત ઇમામ કરબલાના મેદાનની અંદર કરી ન શકે, કારણ કે કરબલાની ટોટલ કંટ્રોલિંગ ઓથોરિટી ઇમામે હુસૈન હતા. બસ અઝીઝો, આજે એ જ ઇમામે હુસૈનનું જેટલું છે કે જેની અઝાદારીની અંદર આપણે અહીંયા ભેગા થયા છીએ. અલ્લાહ આપણને તૌફીક આપે કે આપણે ઇમામની આ વાત સમજી પણ લઈએ અને આ અઝાદારીનો જજ્બો આપણા દિલની અંદર પૈદા થાય. عزیزو آج ای شب چھے کہ جاری اپنے ای بیبیوں نے ای بچہوں نے ای امام زین العابدین نے یاد کریے کہ جو کربلا پچھی کوفہ نے کوفہ پچھی شام نہ کئی خانہ ماں جو ای پتانی زندگی کو جو ایک اہم پارٹ ای کئی خانہ نی اندر گزاری ہو عزیزو چہلوں نے شب چھے گنی وات تو اپنی سامنے ہوئی چھے پر ایک وات اپنے یاد رکھیں کہ جے قید خانہ نی اندر جناب زینب اہل بیت نی عورتوں نے تیمنی خاتونوں نے تیمنا بچہ نے راکھا میں آویل ہتا تاریخ انہیں خاص کری نے مقاتل اپنے ایک بات بتا رہے چھے انہیں تکیے چھے آ ایو قید خانہ ہوتو کہ جینی اوپر چھت نو تھی کہ جینی اوپر روف نو تھی یعنی سوار نی اندر جارے دھوم تڑکو پڑے ત્યારે આ કઈ ખાનાની અંદર બચ્ચાઓ ગરમીના લીધે તરવરતા તડપતા કારણ કે તડકો અત્યારે એટલો હતો પણ કોઈ રૂફ નહોતું કે જેનાથી તેમને પ્રોટેક્શન મળે અને જ્યારે રાત થતી હતી અને જ્યારે રાતની ઠંડી નીકળતી હતી ત્યારે આજ બચ્ચાઓ સુવાની કોશિશ કરતા હતા પણ સુઈ નતા શકતા અહલુલ બૈતના કેટલા બચ્ચાઓ આ રીતે કરબલાજમાંથી ختم تھئی گیا قید خانہ میں چالی گئی اللہ بہتر جانے چھے عزیزو پر آئی جگہ تھی کہ جہاں اٹلی تکلیفوں نی ساتھ یزید طرف تھی ایک ایوی تکلیف ہوتی کہ جہاں گئی وقت کیتا اپنے دل بھرایا آئے چھے تکلیف یہ ہوتی کہ یزید طرف تھی جہاں کھاوان ماؤتو تو એટલું ઓછું હતું કે થોડા વખત પછી આ ખાતુનોને એમ લાગવા માંડ્યું કે તેમના પગની અંદર હવે ઉભા થવાની તાકાત નથી રહી. ચોથા ઇમામ માસૂમ ઇમામ બયાન ફરમાવે છે કે એક વખત મેં જોયું કે મારી ફૂફી જનાબ ઝૈનબ બેસીને પોતાની નમાઝ પડી રહ્યા છે. મેં કીધું ફૂફી જાન મારી આખી જિંદગી ખતમ થઈ, કોઈ વખત તમને આ રીતે નમાઝ પડતા નથી જોયા, આ શું માજેરો છે? ત્યારે જનાબ ઝૈનબે વાત કરી કે અહીં મારા ભત્રીજા, અહીં મારા ફરજન, તમને શું કહું, યઝીદ તરફથી ખાવાનું એટલું થોડું આવે છે કે બચ્ચાઓનું પણ પેટ નથી ભરાતું. જે અમારું ખાવાનું હોય છે તે અમે બચ્ચાઓને આપી દઈએ છીએ. અને કેટલા એવા દિવસો જાય છે કે જયારે અમારા ફાંકા થાય છે. તો અઝીઝો, એક તરફ બચ્ચાઓની આ તડપ, એક તરફ જયારે બચ્ચાઓ પોતાના ભાઈ અને પોતાના બાબાઓને યાદ કરતા ત્યારે તડપી જતા, ત્યારે રોતા, એક તરફ તેમનું રોવાનું, એક તરફ આ ભૂખ, એક તરફ આ પ્યાસ, એક તરફ ન રૂફ કે જેનાથી ઠંડી કે ગરમીને રોકાય. આની અંદર અલી ને ફાતેમાના ઘરાનાની લેડીઝો એક વર્ષ સુધી કૈદની અંદર રહી. 40 દિવસની અંદર તેઓ પાછા નથી આવ્યા. 61 હિજરીની અંદર કરબલાનો બનાવ બન્યો. આખું વર્ષ તેઓ શામના કૈદખાનાની અંદર આ રીતે તેઓનું પસાર થયું. અઝીઝો, આ કૈદખાનામાં એક નાની શહેજાદી હતા કે ઇમામ હુસેને જાતા જાતા જનાબે ઝૈનબને આ શહેજાદી આપ્યા હતા અને કીધું હતું, બાઈ ઝૈનબ, કાંઈ પણ થાય પણ તમે ધ્યાન રાખજો, મારી સકીનાને તકલીફ ન પડે. હુસેનની શહેજાદી છે કે જેની શામે ગરીબાની રાતથી તકલીફો શરૂ થઈ, તે શામના કૈદખાનાની અંદર જયારે વફાત થઈ ત્યારે ખલાસ થઈ. આ શહેજાદી દિવસના ભાગમાં જનાબે ઝૈનબની નજીક આવતા, તેમની પાસે બેસીને કહેતા, ફૂફી જાન, બાબા તો મને કહેતા હતા કે જલ્દીથી જલ્દી મારી લેવા આવશે, મારી ફૂફી મને બતાવો કે બાબા હજી કેમ નથી આવ્યા, આ તકલીફો મારાથી સહન નથી થતી, બાબાથી દૂર હું રહી નથી શકતી. હજી તો જરા જઈને નાની શહેજાદીને શું જવાબ આપે કે બાબા હવે નથી રહ્યા. કોઈ વખત જયારે સાંજનો વખત થતો હતો, ઇમામ ઝૈનુલ આબિદીન કે જે તોપ અને ઝંઝીરની અંદર ગિરફ્તાર હતા, તેઓ કૈદખાનાના દરવાજા ઉપર બેસતા, તેઓ જોતા કે માણસો જઈ રહ્યા છે, પંખીઓ ત્યાંથી ઉડી રહ્યા છે. જનાબે સકીના તેમની પાસે જતા, ભૈયા મને એક વાત કહેશો, આ પંખીઓ અત્યારે ક્યાં જાય છે? અને ઇમામ ઝૈનુલ આબિદીન કહેતા, બેઠા સકીને, મારે કહી સકીને, આ પંખીઓ પોતાના ઘરે જઈ રહ્યા છે. મારા ભાઈ, આ બધા માણસો સામના ભાગમાં ક્યાં જાય છે? તેઓ પોતાના ઘરે જાય છે. અને પોતાની માસૂમિયતથી જણાવે સખીને પૂછતો, ભૈયા આપણે મદીના ક્યારે જશું? مظلوم امام، معصوم امام جناب سکینہ رسول جناب آپ ایک وقت عید پر آ گئے کہ جناب سکینہ کو قید خانہ کے اندر سوئی گیا، ایک بازو قید خانہ میں جناب سکینہ کی قبر سے بیجی طرف آ بدی تکلیفوں سے اور یہاں شہزادیوں سے کہ جیونی زندگی قید خانہ میں پاستے رہے. عزیز و تاریخ اپنے بتا رہے چھے کہ یزید نہ تیارے یہ حال ہتا کہ جہاں تھی کربلا نی شہادت تھائی تیار تھی کوئی دیوز چین تھی سوئی نتی شگیو جارے پر رات نو وقت تھائی جارے پر سوا جائے کہ خواب نی اندر ہی جو تو کہ جناب فاطمہ اینی پاسی آگی نیتے چھے اے یزید مارا حسن میں تار سو بگائیو تو کہتا تنے شہید کریا تھوڑی وار تھائی پاسو سوا جائے تو پیغمبر نی فریاد سامبتو تو کہ اے یزید مارا نواز سارے تے کربلا میں شامہ تے قتل کریو. ایک طرف یزید اوپر آپریشن بنتو ہتو، ایک طرف کیانی پرجا یزید نی اگینس تھاتی ہتی، بیجی باجو اینی پتنی ہتی ہندا کہ جے تیری کہتی یزید دیان راکھ جے قیامت نہ دیوت فاطمہ زہرہ نے جواب دیوانو چے کہ تے حسین نے کیوں قتل کریا. جارے یزید آج سمجھ نہ کری شگیو تیارے تیرے بچاریو کہ بہتر چھے والوں کو نے رہائی آپی دو یعنی پوتا نہ پاور نے بچاو آوازتے آلوں کو نے رہائی نو اپلان چھو. جنابے اپنا چوتھا امام نے یزید دربار نی اندر بولاویا، ہاتھ ماں ہتھ کری چھے، پاگ ماں بیری چھے، گلا ماں توپ چھے، انے ایلی تے زین لابدین دربار نی اندر جائی چھے. یزید تیل نے کیے چھے کہ آئی فرزند رسول، آئی فرزند حسین، میں بیچار کریو چھے کہ ہوئے ہمیں تم نے رہائی دائی دائیں، تم ہم نے کہو کہ تم نے کئی باجو جاؤ چھے، پر اینا پیلا ماری ایک خواہش چھے نے کہی چھے کہ کربلا ماں جے چھو، یہ ہوئے تمہیں بھولی جاؤ. امام زین العابدین پوتانی توپ اور زنجیر سنبھالی دیکھے چھے اے یزید تو منی کیے چھے کہ ہوں بولی جاؤ، تو یہ رسول نے کہے کہ جینا نواسا نے تے قتل کریو، یہ فاطمہ تو زہرہ نے کہے کہ جینا لاش کہ جینا فرزن نی لاش کربلا نی اندر پڑی تھی، تو اے نے کہے نی پاسے معافی مانگ، تو ماری پاسے معافی مانگی رہا چھے. یزیدے بیچاریو کہ آ توک نے زنجیر جدا کرے پر دربار میں جے لوگ ہتا تینا تھیا جدا نہ تھیا. ایک مانس نے بولاوا آویو کہ جے لوڈا نو کام ہتو ہاتھ نی زنجیرو کاپوا آوی، پگ نی بیریو کاپوا آوی، تیارے آ بیریو جدی تھئی. پر عزیزو تاریخ ایک واقعی لکھے چھے کہ جے چوتھا امام نا گرا میں جے توک ہتو تے کانٹا واری ایک چیز ہتی، کانٹا نو ایک ہار ہتو کہ جے نا کانٹا اندر نہ بھاگ مارتا، یعنی جارے پیراوا میں آگیو تیارے امام زین العابدین نہ موڑا اوپر کتنی تکلیف تھے اسے جیم جیم وقت جاتو گلو آ کاٹا ہوا چوتھا امام نہ گرانی اندر جاتا گیا. کافوانی کتنی کوشش کری نتیو ارے جارے کافوا والو کافوانی کوشش کرے چھے تیارے تیارے تھی کافی شکتو تھی کہے چھے کہ آج سو تھے گئیو امام نی توک امام نی زنجیر بدو جدو کروا ماری امام پاچا قید خانہ ماوی نے کیے چھے پوفی جان یزید کیے چھے کہ تی آپ نے رہائی آپے تمہارو سو ویچار چھے اپنے سو پلان کرو چھے. جو آج جناب زینب ہتا کہ جیمنے کربلا کی کوفہ انے کوفہ کی شام سدھی مشکلوں پاری ہتی، پر آج جناب زینب جویو کہ آج تیمنی دلیری ہتی کہ جینا تھی تیمنے رہائی ملی نتی پر تیمنے رہائی جیتی چھے. جناب زینب کی دو بیتا یزید نے جینے کہو کہ ہم نے ایک جگہ خالی کراری دیے کہ جی ہمیں بھائی نی مجلس برپا کرے. تاریخ آپنے بتا رہے چھے کہ قید خانہ نی باجو ماں ایک جگہ اوپر امام حسین نی مجلس قائم کروا ماوی، سات دیوس سدھی یزید نا کیپیٹل نی اندر حسین نی مجلس ہوتائی، دنیا بھر نی عورتو یہ مجلس ماں آوتی تھی. ایک بات تمہاری سامنے راکو عزیزو کہ ایک طرف جناب زینب بیسی نے مجلس پڑی رہیا چھے، ایک طرف شہدا نا سر چھے، پچھوارے قید خانہ ماں جناب سکینہ دفن تیمنی قبر چھے، آج جگہ اوپر جناب زینب کہہ رہیا چھے کہ اے لوگو سامرو آج یزید چھے کہ جنہیں میرا بھائی نے قتل کریو، آج یزید چھے کہ جنہیں ہمارا خیمہ انہیں جلا گیا. سات دیوس نیا مجلس نے حسین نو پیغام پہنچاریا پچھے آ کافلو شام تھی کربلا نا رستے جاوا تیار تھے. بس عزیزو تمہاری زحمت ختم آتا پھرو شام تھی نکلے چھے کربلا جاوا واسطے پنجائے قید کھانا ہی پاسے تھی نکلے چھے جناب رباب پوتاری سواری اوپر تھی اتری انہی کیا چھے تمہیں بدا جاؤ ہوا قید کھانا ہی اندر ماری زندگی بیتاویس پوچھو رہا پوچھے چھے آئی رباب تمہیں ایسو کرسو جناب رباب کے چھے ماری سکین آیا سوٹی چھے ہوں ماری چھوکری ماری بیٹی نے اکری مکنے کے بھی اتنا جاؤ ہوں بیٹی نے مزار پاسے بیسیس شما چلاویس فاتحہ پڑیس انہیں آتا جتا ماسو ہے کہ اس کے آؤ حسین نے معصوم شہزادی اوپر فاتحہ پڑیس اللہ 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 یا اللہ قوم الظالمین اللہ 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 اللہ